ગુજરાતી ગઝલની કોઈ પણ ચર્ચા એ નામ વિના અધૂરી છે. એ નામ ગુજરાતી ગઝલના પર્યાયરૂપ છે અને અવાજ ગુજરાતના ઘર ઘરમાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ દાયકાથી ગુંજતો રહ્યો છે. જેટલી સહજતાથી તેમની ગુજરાતી ગઝલો તેમના શ્રોતાઓને ડોલાવે છે, તેટલી સહજતાથી તેમણે ગાયેલા સેંકડો ફિલ્મી ગીતોથી પણ તેઓ ભારતભરમાં મશહૂર છે. તેમણે બોલિવૂડ ઉપરાંત ગુજરાતી, પંજાબી, ઉડિયા, અસમી અને ભોજપુરી ફિલ્મોમાં પણ કંઠ આપ્યો છે. જી હા મિત્રો, હું વાત કરી રહી છું ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ મનહર ઉધાસની. હમણાં જ તેમણે તેમનું 25મું ગુજરાતી આલ્બમ આભાર રિલીઝ કર્યું. તે નિમિત્તે અમે તેમની સાથે કરેલો વાર્તાલાપ હવે પ્રસ્તુત કરું છું.
તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે. તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે. તમને જોયા છે.
નમસ્તે મનહરભાઈ, અને સુરસંવાદમાં તમારું સ્વાગત કરું છું.
નમસ્તે આરાધના, અને હું આપનો આભાર માનું છું કે સુર સંવાદના શ્રોતાઓ સાથે રૂબરૂ તો નહીં પણ વાતચીતથી મળવાની તમે આ તક આપી, અને આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.
આભાર તમારો મનહરભાઈ. આભાર એક રીતે જોઈએ તો તમારું સિલ્વર જ્યુબિલી આલ્બમ કહી શકાય. ગુજરાતી તમારું 25મું આલ્બમ છે, તે માટે તમને સૌપ્રથમ તો અભિનંદન. આગમનથી માંડીને આભાર સુધીની યાત્રા તમારી, એ વિશે શું કહેશો?
એક્ચુઅલી મારું સૌપ્રથમ આલ્બમ હતું પ્રીતના શમણા.
હા,
આઈ થિંક 1970માં લોન્ચ થયેલું.
આહા.
અને ત્યારે ગુજરાતી ગઝલ, મને લાગે છે કે લોકોને બહુ પરિચય નહોતો ગુજરાતી ગઝલનો, સિવાય કે મુંબઈમાં જે મુશાયરાઓ થતા, એ સિવાય લોકોને ગુજરાતી ગઝલનો બહુ પરિચય નહોતો. પણ હું જ્યારે, મારા એક પરમ મિત્ર રહ્યા હંમેશા કૈલાશ પંડિત, જે જાણીતા શાયર, એ અને હું એક કંપનીમાં સાથે કામ કરતા હતા. બેઝિકલી હું મિકેનિકલ એન્જિનિયરિંગ ભણીને મુંબઈ આવેલો, અને અમે સાથે કામ કરતા હતા ત્યારે કૈલાશ પંડિત સાથે પરિચય થયો, અને પછી એમની ગઝલો એ જે લખતા તે મને સંભળાવતા, અને મને મુશાયરાઓમાં પણ લઈ જતા. એટલે એમની સાથે રહીને એક ગુજરાતી ગઝલનો મને પરિચય થયો, બલકે એમ કહું કે ગુજરાતી ગઝલની ઓળખાણ મને ત્યારથી થઈ. એટલે ત્યારે અમે પ્રથમ આલ્બમ બનાવેલું પ્રીતના શમણા, એટલે એ ગણીને આ 25મું આલ્બમ આભાર હમણાં જ અમે અમદાવાદમાં લોન્ચ કર્યું છે.
આ યાત્રા કેવી રહી છે? તમારા ઘણા બધા આલ્બમ્સ ના નામ અ થી શરૂ થાય છે એ મેં જોયું છે, એનું કોઈ ખાસ કારણ ખરું?
નહીં, કોઈ ખાસ કારણ નથી, બધા જ આલ્બમ ના નામ અ ઉપર જ છે. પણ આપે કહ્યું તેમ યાત્રા, યાત્રા એક મારા જીવનનું એક બહુ જ સબળ પાસું કહું તો એ યાત્રા મારા માટે બહુ જ સરસ રહી છે. સૌથી વિશેષ વાત એ થઈ છે કે એક કલાકાર માટે એને હંમેશા મનમાં એમ હોય કે હું કંઈક એવું કરું કે લોકો મને યાદ રાખે. એટલે ગુજરાતી ગઝલ મારા માટે એક એવો વિષય બન્યો છે કે લોકોનો જે પ્રેમ મને મળ્યો છે અત્યારે તેનો કોઈ હિસાબ જ નથી, એટલો લોકોનો પ્રેમ મળ્યો છે. એટલે ગુજરાતી ગઝલની યાત્રા મારા માટે એક અગત્યની વસ્તુ અને ખૂબ જ પોઝિટિવ રહી.
આભારની વાત કરીએ છે તો આભારમાં કયા કયા શાયરોની ગઝલો તમે પસંદ કરી છે?
આભારમાં અમૃત ઘાયલ સાહેબ છે, પરિમલ એક બહુ જૂના શાયર છે, અઝીઝ કાદરી સાહેબ એક વડોદરાના શાયર છે જેઓ બુઝુર્ગ શાયર છે, વિનય ઘાસવાલા, કૈલાસ પંડિત, આ બધા શાયરોની ગઝલો એમાં લેવામાં આવી છે. બરકત વિરાણી બેફામ,
અરે વાહ,
અને ખૂબ સુંદર ગઝલો. એ થોડો અલગ મૂડ ક્રિએટ કરવાની કોશિશ કરી છે, કારણ કે 25મું આલ્બમ છે.
નવું આલ્બમ તો હજી અમને ક્યારે સાંભળવા મળશે અહીંયા ઓસ્ટ્રેલિયામાં એ ખબર નથી, પણ આમાંથી
મળે એની હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ.
ખૂબ ખૂબ આભાર તમારો. પરંતુ એમાંથી તમારી કોઈક પ્રિય ગઝલ ની એક થોડીક લાઈન અમને
સંભળાવું.
જી,
ઘાયલ સાહેબ ના મુક્તક થી આ શરૂ થાય છે.
જી,
અમૃત ઘાયલ સાહેબ નું મુક્તક છે કે કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું, કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું, કોઈને હું ફક્ત વહેમ દેખાઉં છું, ચાલ એમ તો એમ દેખાઉં છું, પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું. અને એમાં જે ગઝલ છે એ પણ બહુ સુંદર છે, બરકતભાઈની ગઝલ છે કે વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે, વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે, તું નયન સામે નથી તો પણ મને દેખાય છે. અને પછી એમાં મરીઝ સાહેબ નું બહુ સુંદર મુક્તક છે, કિસ્મતને હથેલીમાં હંમેશા રાખો, કિસ્મતને હથેલીમાં હંમેશા રાખો, ચહેરાની ઉપર એની ન રેખા રાખો, ને દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે, દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. આ બધી ગઝલો, આ મુક્તક છે અને ગઝલો પણ બહુ સુંદર મળી છે. જેમ કે પરિમલ સાહેબની ગઝલ છે, એમાં બહુ સુંદર શેર છે કે સોમાની રહીને જીવું તો એ મારી લાજ રહે, સોમાની રહીને જીવું તો એ મારી લાજ રહે, જીવનના અંત સુધી આનો આ મિજાજ રહે. અને બીજી ગઝલ પણ જે મરીઝ સાહેબનું મુક્તક મેં આપને કહ્યું, એવી રીતે કૈલાસ પંડિતની પણ ગઝલ ખૂબ સુંદર છે, બોલચાલની ભાષાની, કે નહીં કરું ગુસ્સો હવે, નહીં કરું ગુસ્સો હવે, હાથ તો છોડો હવે. એટલે આવી સરસ બધી ગઝલો લીધી છે અને મને ખાતરી છે અમદાવાદ ગુજરાતમાં તો અને મુંબઈમાં બધે લોન્ચ થઈ ગયું છે અને લોકોનો પ્રતિભાવ ખૂબ જ સરસ આવ્યો છે કે બધાને ખૂબ જ પસંદ આવી છે.
આપના પ્રિય ગુજરાતી ગઝલકાર શાયર કોણ અને કેમ?
મારા પ્રિય ગઝલકાર ન કહી શકું, જેટલા ગઝલકાર છે એ મારા પ્રિય છે બધા, કારણ કે એમાં એક એકનું કહેવું બહુ મુશ્કેલ છે. બધા જ ગઝલકારોનો પોતાનો એક રંગ છે અને દરેક ગઝલકાર બહુ સુંદર પોતાની રચનાઓ લખે છે, એટલે એમાં કોઈ એક વ્યક્તિ માટે કહેવું મુશ્કેલ છે કે મને આ શાયર વધારે ગમે છે.
ગુજરાતીઓ વિશે કહેવાય છે કે ગુજરાતીઓને ગઝલ ઓછી પ્રિય છે, તમને શું એ વાત સાચી લાગે છે અને હોય તો કેમ?
જરા પણ નહીં, જરા પણ નહીં. હું એમ માનું છું કે ગુજરાતી ગઝલો ને ગુજરાતીઓએ જ્યાં સુધી આજે 25મા આલ્બમ સુધી પહોંચાડી છે એ ગુજરાતીઓનો જ પ્રેમ છે ગઝલ પ્રત્યેનો, નહીં તો કેવી રીતે કરી શકત. એટલે ગુજરાતી લોકો બહુ જ પ્રેમથી ગુજરાતી ગઝલો સાંભળે છે અને હું નથી માનતો કે ગુજરાતીઓ નથી સાંભળતા.
તમારી પોતાની આપની સંગીતની તાલીમ વિશે અમને કંઈક, તમે કઈ રીતે શીખ્યા, કુટુંબમાં સંગીત છે તો જગ જાહેર વાત છે, પંકજભાઈ સાથે પણ અમે આગળ મુલાકાત યોજી ચૂક્યા છીએ.
મારા પિતાશ્રી પોતાના શોખ થી એ સમયમાં દિલરૂબા એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ વગાડતા બોય, અને બહુ સાંજના ઓફિસ થી આવે ત્યારે બેસીને એકલા બેસીને વગાડતા. એમણે બધા મહાન ગાયકો અબ્દુલ કરીમ ખાન સાહેબ ને એ બધાને બહુ સાંભળેલા. પણ અમારા ફેમિલીમાં એક એવી મારા ગ્રેન્ડફાધર નો આગ્રહ હતો કે પહેલા એજ્યુકેશન ઇઝ અ મસ્ટ, એજ્યુકેશન પૂરું થાય પછી તમારે જે કરવું હોય તે કરી શકો છો. એટલે ડ્યુરિંગ ધી એજ્યુકેશન દેર વોઝ નો ચાન્સ કે અમે કઈ કોઈ સંગીત શીખી શકીએ, સિવાય કે સ્કૂલમાં એક વર્ગ હતો જે રેગ્યુલર અમને સંગીત શીખડાવતા હતા. પણ પછી મુંબઈ આવીને જ્યારે મેં ગાવાનું શરૂ કર્યું ત્યારે મેં સાજ અહેમદ ખાન સાહેબ પાસે શિક્ષા લીધી, ત્યાર પછી ફૈયાઝ અહેમદ ખાન સાહેબ પાસે શિક્ષા લીધી, અને પછી લક્ષ્મણ પ્રસાદ જયપુર વાલે, અને ત્યાર પછી માસ્ટર નવરંગજી પાસે હું ઘણો સમય શીખ્યો. એટલે ક્લાસિકલ શીખવાની જે ધગશ હતી તે તો હજી પણ ચાલુ છે.
ગુજરાતી ગઝલ ગાતા ગાતા વચ્ચે ફિલ્મી પ્લેબેકના મકામ પર કઈ રીતે પહોંચવાનું થયું, ત્યાં તમને કેવા અનુભવો થયા? તમે અસંખ્ય ફિલ્મી ગીતો ગાયા છે અને એમાંનું મારું પ્રિય તો લૂટે કોઈ મન કા નગર છે. આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કયું ગીત છે ફિલ્મી ગીત આપે જે ગાયું?
સૌ પહેલા તો એક વાત એ છે કે મારું અહીંયા મુંબઈ આવ્યા પછી સર્વપ્રથમ મારું ધ્યેય હતું પ્લેબેક સિંગિંગ, ફિલ્મોમાં ગાવાનું, અને એ ધ્યેય મારું પૂરું થયું. મારો પહેલું ગીત જ્યારે આપસે હમકો બિછડે હુએ એક જમાના બીત ગયા,
આપસે હમકો બિછડે હુએ, આપસે હમકો બિછડે હુએ, એક જમાના जमाना बीत गया, अपना मुकद्दर बिगड़े हुए, अपना मुकद्दर बिगड़े हुए, एक जमाना बीत गया, आपसे हमको बिछड़े हुए।
विश्वास फिल्म माटे में गायु कल्याण जी आनंद जी ना संगीत मा
जी,
એટલે મારો મુખ્ય ધ્યેય તો ફિલ્મોમાં ગાવાનું જ હતું અને પ્લેબેકમાં જ મારો સમય વ્યતીત થતો હતો શરૂઆતથી જ, અને એના માટે મેં સંપૂર્ણ પ્રયાસ કરેલો અને ઈશ્વરની કૃપાથી મને બહુ જ સરસ ગીતો મળ્યા એ સમયમાં આવ્યો જ્યારે આપણા બધા લેજન્ડરી ગાયકો બહુ જ ફૂલ ફોર્મમાં હતા, બધા યંગ હતા, પણ છતાંય મને એક જગ્યા મળી, અલગ જગ્યા મળી, એન્ડ આઈ એમ વેરી હેપી એન્ડ થેન્કફુલ ટુ ગોડ ફોર ધેટ, કે એ સમયમાં કોઈ પણ નવા સિંગરની જરૂર જ નહોતી, કોઈ નવા સિંગરને ચાન્સ મળે એવી શક્યતા પણ નહોતી, પણ છતાંય મને આવા સુંદર ગીતો મળ્યા, અને ટોપમોસ્ટ સંગીતકારો જેમ આપે મેન્શન કર્યું અભિમાનનું ગીત તે એસ ડી બર્મન સાહેબથી લઈને બધા જ સંગીતકારો, લેજન્ડરી સંગીતકારો સાથે કામ કરવાની તક મળી, એમાંથી જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું। ગુજરાતી ગઝલ એ મારા માટે એક અચાનક આવેલી વાત હતી, જેમ મેં આપને કહ્યું કે કૈલાસ પંડિત સાથે જે કંઈ ઇન્ટરેક્શન થયું અને ગુજરાતી ગઝલ, એટલે ગુજરાતી ગઝલ એક શોખ હતો મારો અને આજે પણ એ મારો શોખ જ છે, અને ગુજરાતી ગઝલ બીઈંગ અ ગુજરાતી, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય એ આપણું બહુ મોટું ઘરેણું છે, એના માટે મને એમ થયું કે આપણે પ્રેમથી કંઈક કરીએ, અને મને એનો સંતોષ છે, ખૂબ જ આનંદ છે। એટલે ગુજરાતી ગઝલ એ પછી આવી છે, પહેલા તો મેં પ્લેબેક સિંગિંગ શરૂ કરેલું, પણ ગુજરાત ફિલ્મોની સફર પણ મારી ખૂબ સરસ રહી છે, અને ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ઓલ ધ વે।
સંગીતની અને ગુજરાતી ગઝલની આપની સુરેલી સફરમાં આપને હજારો અને લાખો હમ સફર શ્રોતાઓ મળી રહે એવી શુભેચ્છા છે। આપના નવા ને નવા આલ્બમોની અમે હંમેશા રાહ જોતા રહીશું, અને ક્યારેક આપને રૂબરૂ પર અહીં સિડનીમાં સાંભળવાના મળે એવી આશા રાખું છું। આજે અમારા શ્રોતાઓને તમે જે સમય આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મનહરજી। નમસ્તે અને આવજો।
થેન્ક યુ આરાધના, અને હું આપનો ખૂબ ખૂબ પહેલા તો આભાર માનું છું સુર સંવાદ ગુજરાતી રેડિયોનો, કે આપે મને યાદ કર્યો, અને ફરી એકવાર શ્રોતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, નમસ્તે કરું છું।
થેન્ક યુ વેરી મચ મનહરભાઈ,
થેન્ક યુ, નમસ્તે
નમસ્તે।
જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું, ફરક તારા ને મારા વિશે છે એટલો જાહિદ, વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું। સ્વપ્ન છે એ જ જૂના, પરંતુ નવે સરથી એવી મરામત કરી છે, શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે। જીવન સ્વપ્ન છે એ જ જૂના, પરંતુ નવે સરથી એવી મરામત કરી છે, શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે। ઉપેક્ષા નથી ક્યારે પણ અવસ્થાની ઇજ્જત કરી છે, કરી છે, શરાબીની યૌવનમાં સોબત કરી છે, ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે, શરાબીની યૌવનમાં સોબત કરી છે, ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે, શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે. સદીઓ અમે બાદશાહી કરી છે, હકુમત વિના પણ હકુમત કરી છે, સદીઓ અમે બાદશાહી કરી છે, હકુમત વિના પણ હકુમત કરી છે, શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે. પાછી પાની કરી કોઈ પંથે કસમ ખેલ ચાના જીવનમાં કદાપી નથી પાછી પાની કરી કોઈ પંથે, મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે, મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે, શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે. પુણ્ય પાણી ની પેઠે કે દાનેશ્વરીએ સખાવત થી જાજી દલિતો ની દોલત ઉછાપત કરી છે, કે દાનેશ્વરીએ સખાવત થી જાજી દલિતો ની દોલત ઉછાપત કરી છે, જીવન સ્વપ્ન છે જ જૂના પરંતુ નવે સરથી એવી મરામત કરી છે, શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે, તમે પણ કહેશો કરામત કરી છે, તમે પણ કહેશો કરામત કરી છે.